એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુજ્ઞ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખક વિશે વાત કરવાના છીએ જેમનું નામ સાંભળતા જ મનમાં ગૂંચવણ, ડર અને પેલી વિચિત્ર પરિસ્થિતિઓ યાદ આવે. ફ્રાન્સ કાફકા.
નમસ્કાર.
અને એમના વિશેની આપણી સમજને પડકારતું પુસ્તક છે રિચી રોબર્ટસનનું કાફકા.
હા, અને કાફકાસ્ક શબ્દ લગભગ બધાએ સાંભળ્યો જ હશે નહીં, પણ શું કાફકા ખરેખર એવા જ હતા? મતલબ કે માત્ર અંધકારમય, નિરાશ, સમાજથી દૂર રહેતા લેખક.
બરાબર.
આ પુસ્તક એમ કહીએ ને કે આપણને એ દંતકથાની પાછળ જોવાની તક આપે છે.
અને એ જાણવું આજે કેમ જરૂરી છે? મને લાગે છે કારણ કે કાફકાની વાર્તાઓ પેલું મેટામોર્ફોસિસમાં માણસનું જીવડામાં રૂપાંતર, કે પછી ધ ટ્રાયલમાં પેલો અજાણ્યા ગુનાનો મુકદમો, એ આજે પણ આપણી આસપાસની જે જટિલ સિસ્ટમ્સ છે, અમલદારશાહી છે અને ક્યારેક આપણને જે એકલતા લાગે છે એના વિશે વિચારતા કરી દે છે. પણ જો આપણે કાફકાને જ બરાબર ન સમજ્યા હોય તો
દબાયેલા અસ્તિત્વના ડરથી ઘેરાયેલા એ કદાચ અધૂરી છે, કદાચ ગેરમાર્ગે દોરનારી પણ.
અચ્છા.
આ પુસ્તક આપણને વાસ્તવિક કાફકાની, એટલે કે એમના સમય અને સમાજ સાથે જોડાયેલા કાફકાની ઓળખ કરાવવાનો પ્રયાસ કરે છે.
તો ચાલો આ નવી દ્રષ્ટિ આપનાર લેખક રિચી રોબર્ટસન વિશે થોડું જાણીએ. કોણ છે, એમની શું ખાસિયત છે?
રિચી રોબર્ટસન એ કોઈ સામાન્ય સમીક્ષક નથી. એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જર્મન ભાષા અને સાહિત્યના જાણીતા પ્રોફેસર હતા.
ઓકે.
અને ખાસ કરીને કાફકાના સમયના, એટલે કે હેબ્સબર્ગ સામ્રાજ્યના સાહિત્યના ઊંડા અભ્યાસુ. એમણે કાફકા પર વર્ષો સુધી સંશોધન કર્યું છે.
પણ એમનો દ્રષ્ટિકોણ અલગ કેમ પડે છે? કારણ કે કાફકા પર તો ઘણું બધું લખાયું છે ને?
સાચી વાત. રોબર્ટસનની વિશિષ્ટતા છે એમના બહુભાષી જ્ઞાનમાં અને ઐતિહાસિક સંદર્ભ પરના ભારમાં. એ જર્મન તો જાણે જ, પણ સાથે સાથે ચેક અને હિબ્રુ ભાષાઓ પર પણ સારી પકડ ધરાવે છે.
ઓ વાહ.
આનાથી શું થાય, એક કાફકાના મૂળ લખાણો, એમના પત્રો અને એ સમયના પ્રાગનું જે વાતાવરણ હતું, બહુ સાંસ્કૃતિક, એટલે કે જર્મન, ચેક, યહૂદી, એ બધાને સીધી રીતે સમજી શકે છે.
એટલે કે એ માત્ર સાહિત્ય નહીં પણ ભાષા અને ઇતિહાસના ઊંડાણમાં જઈને કાફકાને જુએ છે.
એમ બરાબર. કાફકાના મિત્ર હતા મેક્સ બ્રોડ, જેમણે કાફકાની એક ધાર્મિક અને રહસ્યમય છબી ઊભી કરી હતી.
હા, એ તો સાંભળ્યું છે.
અને પછી ઘણા લોકોએ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પર વધુ ભાર મૂક્યો. રોબર્ટસન આ બધાથી થોડા અલગ થઈને જુએ છે. એમનામાં ઇતિહાસકારની ચોકસાઈ પણ છે અને સાહિત્યિક વિવેચકની સંવેદનશીલતા પણ. એ કહે છે કે કાફકાને સમજવા માટે ખાલી એમના મગજમાં શું ચાલે છે એ નહીં, પણ એમના ટેબલ પર કયા કામના કાગળો પડ્યા હતા અને પ્રાગની ગલીઓ કેવી હતી એ પણ સમજવું પડે.
વાહ, આ ખરેખર રસપ્રદ છે. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એનો સેન્ટ્રલ આઈડિયા, એ કઈ રીતે પેલી પ્રચલિત છબીને બદલે છે?
જુઓ, પુસ્તકનો સૌથી મોટો દાવો એ છે કે આપણે કાફકાને માત્ર અંગત દુઃખો અને ડરના માર્યા લેખક તરીકે જોવાનું બંધ કરવું જોઈએ.
અચ્છા.
કે કાફકા એમના સમાજ સાથે, એમની સંસ્કૃતિ સાથે અને હા, એમની નોકરી સાથે પણ આપણે ધારીએ એના કરતા ઘણા વધારે જોડાયેલા હતા. એ કોઈ હાથી દાંતના મિનારામાં બેસીને નહોતા લગતા.
એટલે પેલી વાત કે એમની નોકરી તો એમની આત્માને કચડી નાખતી હતી, રોબર્ટસન એનાથી સહેમત નથી?
બિલકુલ નહીં. રોબર્ટસન કહે છે કે પેલી વીમા કંપનીની નોકરી હા કંટાળાજનક હશે કદાચ, પણ એ કાફકા માટે એક પ્રકારની ફિલ્ડ રિસર્ચ જેવી હતી.
ફિલ્ડ રિસર્ચ કઈ રીતે?
ત્યાં એમણે જોયું કે અમલદારશાહી કેવી રીતે કામ કરે છે, ઔદ્યોગિક અકસ્માતો શું હોય છે, કામદારોની હાલત કેવી હોય છે. આ બધું એમણે બારીકાઈથી જોયું અને સમજ્યું, અને આ અનુભવો સીધા એમના લખાણોમાં ઉતર્યા.
વાહ, આ તો ખરેખર મતલબ એકદમ નવો જ દ્રષ્ટિકોણ છે. તો પછી એમની વાર્તાઓ જે આપણને આટલી વિચિત્ર અને અતાર્કિક લાગે છે એનું શું, ધ મેટામોર્ફોસિસ જેવી?
અહીં રોબર્ટસનનો બીજો મહત્વનો મુદ્દો આવે છે, વિચાર પ્રયોગ, જર્મનમાં જેને ગેદાંકન એક્સપેરિમેન્ટ કહે છે.
વિચાર પ્રયોગ?
હા. રોબર્ટસન કહે છે કે કાફકાની કૃતિઓ માત્ર અંગત ભય કે સપનાઓનું વર્ણન નથી, પણ એ ચોક્કસ પરિસ્થિતિઓ પર આધારિત તાર્કિક પ્રયોગો છે. કાફકા જાણે પૂછતા હોય, ધારો કે આવું કંઈક વિચિત્ર બને તો પછી તાર્કિક રીતે શું શું થઈ શકે?
વિચાર પ્રયોગ, થોડું ઉદાહરણ આપીને સમજાવશો, જેમ કે મેટામોર્ફોસિસનું જ?
ચોક્કસ. આપણે સામાન્ય રીતે મેટામોર્ફોસિસને એકલતા કે ભયનું રૂપક માનીએ છીએ.
હા,
પણ રોબર્ટસન કહે છે આ એક વિચાર પ્રયોગ છે. જો ઘરનો મુખ્ય કમાનાર સભ્ય અચાનક એક નકામો ઘૃણાસ્પદ જીવ બની જાય તો કુટુંબની આર્થિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા શું હશે?
અચ્છા.
અને પછી કાફકાએ પરિસ્થિતિના તદ્દન વાસ્તવિક અને તાર્કિક પરિણામો બતાવે છે. કુટુંબનું વર્તન કેવી રીતે બદલાય છે, એમની મજબૂરીઓ, એમનો સ્વાર્થ, બધું જ. એમાં ભયાનકતા છે પણ સાથે એક ઠંડો તર્ક પણ છે.
ઓકે ઓકે, હવે સમજાયું. એટલે કે શરૂઆત અતાર્કિક હોય પણ પછી એનો વિકાસ તાર્કિક હોય.
બરાબર.
તો આ પુસ્તક આપણને કાફકાના જીવન અને કાર્યની કેવી સફર કરાવે છે? ક્યાંથી શરૂઆત થાય છે?
પુસ્તક આપણને સૌથી પહેલા કાફકાના પ્રાગ શહેરમાં લઈ જાય છે, એક એવું શહેર જ્યાં જર્મન, ચેક અને યહૂદી સંસ્કૃતિઓ એકસાથે રહેતી હતી, પણ એમની વચ્ચે તણાવ પણ હતો.
હા, એ બહુ સાંસ્કૃતિક વાતાવરણ.
અને કાફકાની જે ત્રિવિધ એકલતા કહેવાય છે, એટલે કે એ જર્મન બોલનાર યહૂદી હતા, જે ચેક રાષ્ટ્રવાદ અને જર્મન સમાજ બંનેમાં પૂરેપૂરા સ્વીકાર્ય નહોતા, એને રોબર્ટસન બરાબર સંદર્ભમાં મૂકે છે.
અને પેલો કુખ્યાત પિતા પુત્ર સંઘર્ષ હર્મન કાફકા, એના વિશે રોબર્ટસન શું કહે છે?
રોબર્ટસન હર્મન કાફકાને માત્ર એક દમનકારી, અત્યાચારી પિતા તરીકે નથી જોતા. હા, સંઘર્ષ હતો, એ વાત સાચી, પણ તેઓ હર્મનને એક સ્વનિર્મિત સફળ ઉદ્યોગપતિ તરીકે પણ રજૂ કરે છે. અને પેલો પ્રખ્યાત પિતાને પત્ર, એને માત્ર મનોવૈજ્ઞાનિક ચીજ તરીકે નહીં પણ એક સાહિત્યિક રચના તરીકે પણ જુએ છે, જેમાં કાફકા સત્તા, પિતૃસત્તા જેવા મુદ્દાઓ પર વિચાર કરી રહ્યા છે.
એટલે કે એ સંઘર્ષ વાસ્તવિક હતો પણ એ કાફકાના સર્જનની એકમાત્ર ચાવી નથી.
બરાબર. પિતાનો પ્રભાવ હતો પણ એ જ બધું નથી.
અને પછી નોકરી અને મુખ્ય કૃતિઓનું વિશ્લેષણ આવે છે.
હા, પુસ્તક એમની વીમા કંપનીની નોકરીના અનુભવોને એમના લખાણો સાથે જોડે છે, જેમ કે ધ ટ્રાયલ.
હા, ધ ટ્રાયલ, એના વિશે શું?
રોબર્ટસન કહે છે કે ધ ટ્રાયલ માત્ર ભવિષ્યના સરમુખત્યારશાહીની આગાહી નથી, એના કરતા વધુ એ અર્થઘટન વિશેની નવલકથા છે.
અર્થઘટન વિશે કઈ રીતે?
પેલો નાયક જોસેફ કે, એનો ગુનો શું છે એ કોઈને ખબર નથી, અને કોર્ટ સિસ્ટમ પોતે જ એક અતાર્કિક બંધિયાર તંત્ર છે જેનો કોઈ તાળો મળતો નથી.
તો પછી જોસેફ કે નો અસલી દોષ શું છે રોબર્ટસન મુજબ, જો ગુનો જ ખબર નથી તો?
એનો દોષ એ જ છે કે તે આ અતાર્કિક સિસ્ટમને તર્કથી સમજવાનો પ્રયાસ કરે છે. તે સતત સ્પષ્ટતા માંગે છે, અર્થ શોધે છે, જ્યાં સિસ્ટમનો સ્વભાવ જ અસ્પષ્ટ અને અતાર્કિક છે. આ જ પ્રયાસ એને થકવી દે છે. રોબર્ટસન આમાં કાફકાના પોતાના અમલદારશાહીના અનુભવોનું પ્રતિબિંબ જુએ છે.
એટલે કાફકાની કૃતિઓ કોઈ રહસ્યમય કોયડા ઉકેળવા માટે નથી, પણ પોતાના સમયની વાસ્તવિકતાઓ પર આધારિત વિચાર પ્રયોગો છે.
બરાબર કહ્યું. અને પુસ્તક એ પણ બતાવે છે કે કાફકા સામાજિક રીતે અલગ નહોતા. એ મિત્રો, લેખકો, વિચારકોના વર્તુળમાં સક્રિય હતા, નાટકો જોવા જતા, ચર્ચાઓ કરતા. એમની કૃતિઓ આ જોડાણમાંથી પણ જન્મી છે, માત્ર એકલતામાંથી નહીં. રોબર્ટસન કાફકાના સંબંધો અને ખાસ કરીને મેક્સ બ્રોડની ભૂમિકાનું પણ પુનઃમૂલ્યાંકન કરે છે.
તો આટલી બધી ચર્ચા અને વિશ્લેષણ પછી કાફકા અને એમના કાર્ય વિશેના મુખ્ય સંદેશાઓ શું કહી શકાય? મતલબ રોબર્ટસન આપણને શું સમજાવવા માંગે છે? કયા મુદ્દાઓ પર ભાર મૂકે છે?
પહેલો અને કદાચ સૌથી મોટો સંદેશ, કાફકા દંતકથા કરતાં વધુ વાસ્તવિક અને જોડાયેલા હતા. એ પેલો એકલો આયો જીનિયસ નહોતો, પણ પોતાના સમયના પ્રાગના ધબકતા સાંસ્કૃતિક જીવનનો હિસ્સો હતા. એમની એકલતા પણ સામાજિક સંદર્ભ ધરાવતી હતી.
ઓકે, અને બીજો મુદ્દો, પેલો વિચાર પ્રયોગવાળો?
હા, બીજો મુદ્દો એ જ, એમની કૃતિઓને માત્ર કાલાતીત અમૂર્ત રૂપક તરીકે ન જુઓ, એ ચોક્કસ ઐતિહાસિક અને સામાજિક પરિસ્થિતિઓ પરના વિચાર પ્રયોગો છે. એમની વિચિત્રતામાં પણ એક તર્ક છે
જે એમના સમયની વાસ્તવિકતાઓને ઉજાગર કરે છે.
બરાબર. અમલદારશાહી, સામાજિક દબાણો, માનવીય સંબંધોની જટિલતાઓ, આ બધું એમાં છે.
અને ત્રીજું, પેલી નોકરીની વાત, એ મને ખરેખર ક્રાંતિકારી વિચાર લાગ્યો.
ચોક્કસ. ત્રીજો સંદેશ એ જ છે, એમની વ્યાવસાયિક જિંદગી એમના લેખન માટે બોજ નહોતી પણ સ્ત્રોત હતી. વીમા કંપનીના અનુભવોએ એમની કલમને વાસ્તવિકતાની ધાર આપી.
આ વાત પેલી કલાકાર વિશેની રોમેન્ટિક કલ્પનાઓને તોડે છે નહીં?
હા, બિલકુલ. અને સત્તા, દોષ જેવા વિષયો વિશે શું? એ ચોથો મુદ્દો હશે.
હા, ચોથો મુદ્દો, સત્તા અને વ્યક્તિનો સંઘર્ષ. કાફકાની દુનિયામાં સત્તા ઘણીવાર દુષ્ટ નથી હોતી, પણ ઉદાસીન હોય છે, અસ્પષ્ટ હોય છે, અતાર્કિક હોય છે. પાત્રો સિસ્ટમના અતાર્કિકપણાને સમજવાના પ્રયાસમાં જ હારી જાય છે.
અને દોષ?
પાંચમો મુદ્દો, દોષની ભાવના. કાફકામાં દોષ ઘણીવાર કોઈ કારણ વગર જ હોય છે, જાણે એ પાત્રના અસ્તિત્વનો જ ભાગ હોય. શા માટે દોષિત છે એ જાણ્યા વગર જ પાત્રોને નિંદા અનુભવે છે.
આ બધું તો બહુ ગંભીર લાગે છે. શું આમાં ક્યાંય રમૂજ માટે જગ્યા છે? કાફકા એટલે તો ગંભીરતા જ યાદ આવે.
એ છઠ્ઠો અને બહુ અગત્યનો મુદ્દો છે, જેને રોબર્ટસન ખાસ ઉજાગર કરે છે. કાફકાના લખાણમાં ડાર્ક હ્યુમર છે.
ડાર્ક હ્યુમર
કાફકામાં?
હા.
અત્યંત ગંભીર અને ભયાવહ પરિસ્થિતિમાં પણ જે અતાર્કિકતા રહેલી છે એ ક્યારેક હાસ્યાસ્પદ બની જાય છે. પાત્રો એકદમ ગંભીર હોય પણ પરિસ્થિતિ એટલી વાહિયાત હોય કે હસવું આવી જાય. એ વિચિત્ર રમૂજ એમની પદ્ધતિનો ભાગ છે. એને સમજવું જરૂરી છે.
પુસ્તકમાં કાફકાના કેટલાક ધારદાર વાક્યો કે વિચારોની ચર્ચા પણ છે, જેમ કે પેલું બહુ પ્રખ્યાત છે પુસ્તક, આપણી અંદર થીજી ગયેલા સમુદ્ર માટે કુહાડી હોવું જોઈએ.
હા, બરાબર. અને રોબર્ટસન એને માત્ર વ્યક્તિગત જાગૃતિના સંદર્ભમાં નથી જોતા. એ કહે છે, કાફકા માટે સાહિત્ય ખાલી લાગણીઓને ઢંડોળવાનું સાધન નહોતું.
તો શું હતું?
એ સામાજિક અને રાજકીય માન્યતાઓની જે સખત સપાટી હોય છે એને તોડવાનું હથિયાર પણ હતું. એવું પુસ્તક જે આપણને આરામથી બેસવા ન દે, જે આપણને હલાવી નાખે.
અને પેલું વાક્ય, દરેક ક્રાંતિ વરાળ બની જાય છે અને પાછળ ફક્ત નવી અમલદારશાહીનો કીચોડ છોડી જાય છે, આ તો બહુ સિનિકલ નથી લાગતું?
સિનિકલ લાગે, પણ રોબર્ટસન એને કાફકાની રાજકીય વાસ્તવિકતાની ઊંડી સમજ તરીકે જુએ છે.
અચ્છા.
ક્રાંતિના મોટા મોટા આદર્શો હોય, પણ છેવટે એ કેવી રીતે નવી સિસ્ટમ, નવી અમલદારશાહીમાં ફેરવાઈ જાય છે એની આ ટીકા છે. આ વાત એમની નવલકથાઓમાં દેખાતી પેલી અંધાધૂંધ સ્વસંચાલિત સિસ્ટમ સાથે જોડાયેલી છે.
અને ફરીથી પેલો વિચાર પ્રયોગનો વિચાર, એને ટૂંકમાં કહીએ તો?
ટૂંકમાં, કાફકા એક વિચિત્ર પૂર્વધારણા લે છે, જેમ કે માણસ જીવડું બની જાય અથવા કોઈને અજાણ્યા ગુના માટે પકડવામાં આવે.
હા.
અને પછી કઠોર તર્ક વાપરીને એના પરિણામો ચકાસે છે. આ પદ્ધતિ આપણને વાસ્તવિકતાની અતાર્કિકતા અને એમાં છુપાયેલો તર્ક બંને દેખાડે છે.
અને છેલ્લે, કાફકા શબ્દ વિશે રોબર્ટસનની શું ટીકા છે? આપણે બધા વાપરીએ છીએ શબ્દ.
હા, એટલે જ રોબર્ટસન કહે છે કે આપણે કાફકાસ્ક શબ્દનો એટલો બધો ઉપરછલ્લો ઉપયોગ કરીએ છીએ કોઈપણ વિચિત્ર અમલદારશાહી અનુભવ માટે, કે આપણે કાફકાના કામની ખરી સૂક્ષ્મતા ભૂલી જઈએ છીએ.
જેમ કે? પજ એવી છે. પણ શું આ બધું ખાલી સાહિત્યના અભ્યાસુઓ માટે જ છે, કે આપણા જેવા સામાન્ય વાચકો માટે પણ આમાંથી કંઈક શીખવા જેવું છે? મતલબ, આજના જીવનમાં આ ઉપયોગી થઈ શકે?
ચોક્કસપણે થઈ શકે. જુઓ, પહેલું તો આધુનિક અમલદારશાહીને સમજવામાં. આપણે બધા ક્યારેક સરકારી કચેરીઓ, મોટી કંપનીઓ કે કોઈ પણ મોટી સિસ્ટમ સાથે કામ પાડતી વખતે જે નિસહાયતા અનુભવીએ છીએ ને?
હા, બિલકુલ.
કાફકા આપણને એ સિસ્ટમના આંતરિક, ક્યારેક અતાર્કિક તર્કને સમજવામાં મદદ કરે છે. કદાચ ભાવનાત્મક દલીલો કરવાને બદલે પ્રક્રિયાને સમજવી વધુ જરૂરી છે એવું શીખવે છે.
હા, એ વાત તો સાચી છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એ અનુભવ્યું જ હોય છે કે સિસ્ટમ સામે આપણું કંઈ ચાલતું નથી. બીજું શું?
બીજું, કામના સ્થળે કે કુટુંબમાં પણ સત્તાની રમતોને સમજવામાં. જે સત્તા આપણને સંપૂર્ણ અને મનસ્વી લાગે છે તેની સામે સતત મંજૂરી કે સ્વીકૃતિ શોધવાને બદલે કદાચ તેની મર્યાદાઓને ઓળખવી અને પોતાનું થોડું અંતર જાળવવું જરૂરી બની શકે.
ઓકે. અને વિચારવાની રીત પર કોઈ અસર? પેલો વિચાર પ્રયોગનો અભિગમ?
બિલકુલ. એ ત્રીજું, વિવેચનાત્મક વિચારસરણી. કોઈ ધારણા લઈને તેના તાર્કિક પરિણામો સુધી પહોંચવાની કાફકાની પદ્ધતિ એ આપણને પણ સમસ્યાઓનું વિશ્લેષણ કરતા શીખવી શકે છે. ચોથું, સમાજમાં જે લોકો બહારના છે, હાશિયામાં ધકેલાયેલા છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ કેળવવામાં મદદ મળે છે. કારણ કે કાફકાના પાત્રો ઘણીવાર આ જ સંઘર્ષમાંથી પસાર થાય છે, સ્વીકૃતિ માટે વલખા મારે છે.
અને પેલી ડાર્ક હ્યુમરની વાત એ કેવી રીતે ઉપયોગી? એ તો થોડું અઘરું લાગે.
પાંચમું, અતાર્કિક કે નિરાશાજનક લાગતી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ડાર્ક હ્યુમર એક સાધન બની શકે છે. હંમેશા નહીં પણ ક્યારેક.
કઈ રીતે?
એ આપણને થોડું માનસિક અંતર રાખીને પરિસ્થિતિની વાહ્યતાને ધોવામાં મદદ કરે છે. ક્યારેક હસી નાખવાથી ભાર હળવો થાય છે. અને છેલ્લે, આ પુસ્તક આપણને એ પણ શીખવે છે કે કોઈપણ મહાન વ્યક્તિ વિશેની જે પ્રચલિત છાપ હોય એના પર સવાલ ઉઠાવવા જોઈએ, થોડું ઊંડા ઉતરવું જોઈએ, દંતકથાઓથી સાવચેત રહેવું જોઈએ.
સાચું કહું તો, આ ચર્ચા પછી મારા મનમાં કાફકાની છબી ખરેખર બદલાઈ ગઈ છે. હું હંમેશા એમને એક ઉદાસ, એકલા, પીડાતા લેખક તરીકે જ વિચારતો હતો. પણ તેઓ પોતાના સમય સાથે આટલા જોડાયેલા હતા અને એમની નોકરી એમના લેખન માટે પ્રેરણા બની, એ જાણવું ખૂબ જ આશ્ચર્યજનક છે મારા માટે.
અને મારા માટે સૌથી મહત્વનો બોધપાઠ રોબર્ટસનની પદ્ધતિ છે. ઇતિહાસ, સમાજ અને ભાષાના સંદર્ભમાં સાહિત્યને જોવાથી એ કેટલું ઊંડું અને બહુપરિમાણીય બની જાય છે તે આ પુસ્તક બખૂબી દર્શાવે છે.
સાચી વાત.
અને એ પણ યાદ અપાવે છે કે મહાન સર્જન, ખરું ને, એ ઘણીવાર દુનિયાથી ભાગીને નહીં પણ દુનિયા સાથેના જટિલ અને ઊંડા જોડાણમાંથી જન્મે છે.
તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના ચિંતનનો મુખ્ય સાર શું કહી શકાય, એક લીટીમાં કહેવું હોય તો?
મુખ્ય સાર એ છે કે દંતકથાઓ ઘણીવાર હકીકતને ઢાંકી દે છે. કાફકા કોઈ રહસ્યમય ભૂત નહોતા, પણ પોતાના સમયના અત્યંત બારીક નિરીક્ષક અને વિશ્લેષક હતા. ઐતિહાસિક સંદર્ભ અને વિવેચનાત્મક દ્રષ્ટિ આપણને એ વાસ્તવિક કાફકા સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. અને એ વાસ્તવિક કાફકા કદાચ પ્રચલિત કાફકસ છબી કરતાં પણ વધુ રસપ્રદ અને આજે પણ પ્રાસંગિક છે.
અને શ્રોતાઓ માટે ઘરે લઈ જવા જેવો એક અંતિમ વિચાર, કંઈક વિચારવા માટે?
વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આપણે કાફકાને રોબર્ટસનની નજરે જોઈએ, એક વધુ વાસ્તવિક, વધુ સામાજિક, વધુ તાર્કિક વિચારક તરીકે, ભવ્ય વિચિત્ર રીતે, તો શું એ આપણા પોતાના જીવનમાં આવતી કાફકાસ્ક જેવી અતાર્કિક, ગૂંચવણભરી પરિસ્થિતિઓનો સામનો કરવાની આપણી રીત બદલી શકે?
રસપ્રદ પ્રશ્ન છે.
શું સિસ્ટમની વાહ્યતાને ઓળખી લેવાથી, એના પર કદાચ હસી શકવાથી આપણે તેનાથી ઓછા પ્રભાવિત થઈ શકીએ? એ વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.